1-3-1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 679 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 301
પ્રવચન નંબર 679 નાની વાણી કેવી હોય છે એની વિશેષતાઓને અહીંયા વાત કરી છે કે નાની વાણી પુરવાર પર અવિરોધ હોય છે. પદાર્થ છે એ વિરોધ ધર્મનું ધારણ કરનારો છે. કેવા કેવા વિરોધી ધર્મો છે? મૂળ સ્વરૂપે શુદ્ધતા હોવા છતાં અનાદિથી પર્યાયમાં મલિનતા છે સંસારિક ભાવોને. એટલે કે શુદ્ધ સ્વરૂપ સંપૂર્ણ અવિકારી હોવા છતાં પર્યાયમાં વિકાર છે. આત્મા મૂળ સ્વરૂપે શાશ્વત હોવા છતાં પર્યાય નાશવાન છે. પદાર્થ એક સ્વરૂપે હોવા છતાં અનેક ચિત્ર વિચિત્ર ગુણો અને પર્યાયો એની અંદર ઉત્પન્ન થયેલા છે. એમ અનેક વિરોધી ધર્મોનું ધારણ કરનારો છે એને જ્ઞાની પ્રતિપાદન કરે છે, સમજાવે છે, ત્યારે પદાર્થ દર્શન હોવાને લીધે એમના વાતમાં વિરુદ્ધતા ઉભી થતી નથી અને ક્યાંય અનુચિત વજન થતું નથી. એટલે શું છે, આખો પદાર્થ ખ્યાલમાં હોવાને લીધે એટલે વિરોધી ધર્મનું પણ એમને જ્ઞાન છે. એટલે વિરોધી ધર્મોને કહે છે તો પણ અવિરોધપણે કહે છે. જેને પદાર્થનું જ્ઞાન નથી તે કોઈ એક વિરોધી ધર્મને કહેશે ત્યારે બીજા વિરુદ્ધ ધર્મ હશે એને હર્ટ કરશે અથવા એને એનો વિરોધ કરશે, આગ્રહ થશે. જયારે જ્ઞાનીની વાણી છે એ પુરવાર પર અવિરોધ હોય છે. તો અન્ય દર્શનનો આપણે દ્રષ્ટાંત લઈએ. જે આસ્તિક્ય દર્શનો છે મોક્ષને માને છે, મોક્ષને માને છે એ લોકો એમ કહે છે કે મુક્તાત્માઓને જન્મ મરણ ન થાય, છતાં પણ એ ઈશ્વરના અવતારને માને છે. તો એમને પૂછો કે તમારા ઈશ્વર મુક્ત છે? હા, મુક્ત જ હોય ને, ભગવાન તો મુક્ત જ હોય ને. તો પછી એને જન્મ નાખી લીધો? જન્મ મરણ તો કર્મ ફળ છે અને મોક્ષ તો નિષ્કર્મ અવસ્થા છે, કર્મ નો ક્ષય થયા પછીની દશા છે. પણ પુરવાર પર વિરોધ પણ એ લોકો મેળવી શકતા નથી. ક્યારેક અવતારને થાપે છે તો ક્યારેક મુક્તિને થાપે છે. મુક્તિને થાપવા વાળા અવતારને પણ માને છે, અવતારને માનવા વાળા મુક્તિને પણ માને છે. વિરોધ આવ્યો કે ન આવ્યો, એવી રીતે પુણ્યથી કર્મ બંધ થાય અને કર્મ બંધ થાય એનાથી કર્મ મોક્ષ ન થાય, છતાં પણ એ પુણ્ય આત્માના કલ્યાણનું કારણ છે એમ માને છે લોકો. પુરવાર પર વિરુદ્ધતા છે. નાની એમ ન માને તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. આત્મસિદ્ધિમાં શું કીધું? શુભાશુભ નો છેદે નાશ કરે ત્યારે મોક્ષ સ્વભાવ ઉપજે, અશુભ નો નાશ કરે અને શુભ કરે ત્યારે મુક્તિ થાય એમ નહીં.
કોઈ પણ બંધ મોક્ષ નું કારણ ન હોય છે.
બંધ નું કારણ હોય તો બંધ ને મોક્ષ તો વિરુદ્ધ છે. તો બંધ નું પણ કારણ હોય ને મોક્ષ નું પણ કારણ હોય તો વિરુદ્ધ વાત થઈ ગઈ ને. અવિરુદ્ધ પણ ક્યાં રહ્યું ત્યાં? એમ કેવું છે, જેમ કે બીજા જીવોની દયા પાડવી તે અહિંસા છે, આજે બધા જૈનોને પૂછો તમે, તો તમામ ત્રણેય સંપ્રદાયના જૈનો એમ કહેશે કે ભગવાન મહાવીરે અહિંસાનો ધર્મ પ્રકાશ્યો છે. અહિંસાનો ધર્મ તો પુણ્યબંધનું કારણ છે. જ્ઞાની હશે એમ કહેશે કે ભગવાન મહાવીરે મુક્તિનો માર્ગ પ્રકાશ્યો છે. અહિંસાની વાત કરો તો બધાને સારી લાગે. જો મહાવીર ભગવાન માટે કેવું સરસ બોલે, આવું બધું છે. જ્ઞાનીની વાણી પુરવાર પર વિરોધ છે, આત્માર્થ ઉપદેશક છે. આત્માર્થ એટલે આત્મકલ્યાણનું, અર્થ એટલે પ્રયોજન, એનો ઉપદેશ કરનારી છે, અને તે પણ વ્યવસ્થિત રીતે. આત્માર્થ ઉપદેશક છે યોજનાબદ્ધ રીતે, ગમે તેમ નહીં. આત્માર્થ ઉપદેશક છે, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે. અપૂર્વ અર્થનો વિષય આપણે ચાલ્યો હતો ત્યાં સુધી આવ્યા હતા. અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર છે એટલે એમની વાણીમાં કોઈ અપૂર્વતા આવે છે. આત્મા જે અચિંત્ય સ્વરૂપનું છે, એ સ્વરૂપને અવલંબીને અપૂર્વ અપૂર્વ ભાવો એમની વાણી જ્યારે પ્રકાશિત થાય છે ત્યારે અપૂર્વ અપૂર્વ ભાવો પણ ઉત્પન્ન થાય છે. યથાર્થપણે એને ગ્રહણ કરનારને પણ અપૂર્વતા ભાસે છે અને પોતાને પણ અપૂર્વ દશા પ્રગટ થાય છે. એટલા માટે જ્ઞાનીની વાણી અપૂર્વ અર્થને અથવા અપૂર્વ ભાવોને નિરૂપણ કરનારી હોય છે. અને એ દ્રષ્ટાંત આપણે જોયું કે ગુરુદેવની સભામાં બેન શ્રી જ્ઞાની તરીકે હતા, પણ તો એમ કહેતા હતા કે ગુરુદેવના ભાવો અપૂર્વ આવે છે. એમ કેમ કહેતા હતા? કે પોતાના અપૂર્વ ભાવો એ નિમિત્તે થતા હતા એટલે એમ કહેતા હતા. એવું જે ભાવ ભાવનું ભાસવું, એવો જે અનુભવ થવો, એમાં એ વાણીની અપૂર્વતા રહેલી છે એમ પોતાને લાગે છે. અને અનુભવ સહિત પણ હોવાથી આત્માને સતત જાગ્રત કરનાર હોય છે. સ્વાનુભવ સહિત, આત્માના અનુભવ સહિતની વાત કરે છે. અને બીજી પણ જે વાતો કરે છે એમાં મોટા ભાગે પોતાના અનુભવથી જ વાત કરે છે. તર્ક કરીને, અનુમાન કરીને, કોઈ કલ્પના કરીને નાની વાત નથી કરતા. એમની વાણીમાં અનુભવ અને અનુભવનો નિચોડ છે. એ અનુભવના અનુભવ છે, એ એક પ્રકારે આત્મ જાગૃતિ છે, આત્માનું સંચેતન છે. આત્માને એ ચેતે છે, અનુભવે છે, હું આત્મા છું એવું એમને સતત અનુભવ રહે છે. એમ આપણને અનુભવ રહે છે હું માણસ છું, તો એવી રીતે હું આત્મા છું એવું સતત ભાન રહે છે. અને તેથી એમની વાણીમાં, વાણી સાંભળનારને પણ આત્મજાગૃતિ ઉત્પન્ન થાય એવો અનુભવ થાય છે કે આપની વાણીથી અમને પણ આત્મજાગૃતિ આવે છે. એટલે જ્ઞાનીની વાણી વારંવાર સાંભળવા જવાની પાછળ આ પણ હેતુ રહેલો છે. મિત્ર ઘણા એમ કહે છે કે ભાઈ રોજ તમે આત્માને વાત કરો છો ને લગભગ તો એવી જ વાત કરો છો, આત્મા આત્મા ને આત્મા, પરથી જુદો, રાગથી જુદો, ફલાણો ફલાણો, એ તો રોજ આવે જ છે. રોજ એની વાતમાં શું પણ એમ કે હું તમને કંટાળો કેમ નથી આવતો એમ પણ લાગે કોઈને. કંટાળો આવવાનો સવાલ નથી. અંદરમાં એ વાણીના નિમિત્તે આત્મજાગૃતિ ઉત્પન્ન થાય છે, અપૂર્વ અપૂર્વ ભાવો ઉત્પન્ન થાય છે. આત્મકલ્યાણની ભાવના વૃદ્ધિગત થાય છે. એવા અનેક પ્રકારો ઉત્પન્ન થાય છે, એટલે વારંવાર એ વાણીનું શ્રવણ કરવા ઈચ્છે છે જીવો. પછી બીજા પુત્રોમાં અમુક વાત લીધી છે, એવી લીધી છે કે જાગ્રત ચૈતન્યની ચેષ્ટા એમની વાણી દરમિયાન એમના ભાવમાં જોવામાં આવે છે. જાગ્રત ચૈતન્યની ચેષ્ટા એટલે શું? કે ચૈતન્યની જાગૃતિનો પુરુષાર્થ એની ચેષ્ટા કે છે, એના પણ દર્શન થાય છે. અને જ્ઞાનીના કેટલાક ગુણો પણ, અપૂર્વ ગુણો જોવા મળે છે ત્યારે એમની પરિણતિ જોવા મળે છે, એમની આત્મ પરિણતિ જોવા મળે છે, એમના અપૂર્વ ગુણો જોવા મળે છે ત્યારે એમનો પ્રત્યે બહુમાન, ભક્તિ, મહિમા પણ ઉત્પન્ન થાય છે, કે જે પરિણામો દર્શન મોહને ગાળનાર છે. એમ ઘણા ઘણા પ્રકારોથી એ વિષય સમજવા યોગ્ય છે.
ચેષ્ટા તો બાહ્ય દ્રષ્ટિ ગણાય, ચેષ્ટાનો અનુભવ કેવી રીતે કરે?
અહીંયા ચેષ્ટા, બાહ્ય ચેષ્ટા નથી લેવી, અંતર પરિણમનની ચેષ્ટા લેવી છે, પુરુષાર્થની ચેષ્ટા લેવી છે. જાગ્રત ચૈતન્યની ચેષ્ટા એમ કહ્યું છે, શરીરની ચેષ્ટા નહીં, વિકલ્પની ચેષ્ટા નહીં, ચૈતન્યની ચેષ્ટાની વાત ચાલે છે, આત્માની ચેષ્ટાની વાત છે અને એની પુરુષાર્થની વાત છે. ગમે તેવા પ્રસંગોમાં પણ અસાતાવેદનીનો ઉદય હોય, કોઈ નિંદા અને અપમાન કરતું હોય એનો પણ ઉદય હોય, કોઈ બહારની અંદર ચોરી લૂંટફાટ થાય એનો પણ ઉદય હોય, એક્સિડન્ટનો ઉદય હોય, અનેક પ્રકારના પ્રતિકૂળતાના ઉદયોમાં એમની શાંતિ, એમની ધીરજ, એમનો પુરુષાર્થ વિશેષ જાગૃત થતો જોવામાં આવે, એને ચેષ્ટા કહેવામાં આવે છે. એ બધું જોવા મળે છે અને ત્યારે એ જોવા મળે છે ત્યારે ખરો મહિમા, ખરી ઓળખાણ, ખરી ભક્તિ અને ઉપકાર બુદ્ધિ આવે છે. શુષ્ક જ્ઞાનીની વાણીમાં તથારૂપ ગુણો હોતા નથી, એ પ્રકારના ગુણો કે શુષ્ક જ્ઞાનીના ભાવો, ભાવો પણ શુષ્ક હોય છે અને વાણી પણ શુષ્ક હોય છે. સર્વથી ઉત્કૃષ્ટ ગુણ, આ બધા ગુણો બતાવ્યા એમાં, સર્વથી ઉત્કૃષ્ટ ગુણ જે પુરવાર પર વિરુદ્ધ પણ તે શુષ્ક જ્ઞાનીની વાણીને વિશે વર્તવા યોગ્ય નથી, કેમ કે યથાસ્થિત પદાર્થ દર્શન તેને હોતું નથી. એ વાત લીધી છે, કેમ કે પદાર્થ દર્શનમાં વિરુદ્ધ ધર્મો છે પદાર્થની અંદર, અને એને યથાસ્થિત પદાર્થ દર્શન છે નહીં, તો પુરવાર પર વિરુદ્ધ રૂપે એ ધર્મનું પ્રતિપાદન કેવી રીતે કરી શકે કે ન કરી શકે. અને તેથી પ્રત્યક્ષ પદાર્થનું દર્શન નહીં હોવાને લીધે ઠામ ઠામ કલ્પનાથી યુક્ત તેમની વાણી હોય છે, અનેક પ્રકારે મનમાં ઘડે, વાતમાં આવો છે, ફલાણું આમ છે, ઠેકણું આમ છે, દરેક અનેક વાતમાં એને કલ્પનાનું ઘડતર ચાલતું હોય છે. ઠામ ઠામ એટલે અનેક વખતે, અનેક પ્રકારે એ પોતે પ્રત્યક્ષ પદાર્થ દર્શન નહીં હોવાથી કલ્પના ચડે છે અને એની માણી પણ એ કલ્પના યુક્ત જ હોય છે. એ આદિ અનેક પ્રકારના ભેદથી જ્ઞાની અને સુષુપ્ત જ્ઞાનીની વાણીનું ઓળખાણ ઉત્કૃષ્ટ મુમુક્ષુને થવા યોગ્ય છે. સામાન્ય મનુષ્યને ન થાય, સર્વ સામાન્ય મનુષ્યોને ન થાય, સાધારણ મુમુક્ષુને ન થાય, મંદ દશાના મુમુક્ષુને ન થાય, મધ્યમ કોટિના મુમુક્ષુને ન થાય, પણ ઉત્કૃષ્ટ કોટિના મુમુક્ષુને એ ભેદ, એ તફાવત, એ અંતર સમજાવવા યોગ્ય, સમજાવવા યોગ્ય છે અને સમજાય છે.
આપણે
એમ લઈ શકીએ કે પૂર્ણતાનું લક્ષ્ય હોય અને સ્વચ્છંદનો નાશ કરવા માટે પોતાનું અવલોકન કરતો હોય તો તે ઉત્કૃષ્ટ મોક્ષની ભૂમિકામાં આવે. કેમ કે ત્યાર પછી જ્ઞાનીની વાણી દ્વારા જ્ઞાનીના ભાવોનો પરિચય થાય છે અને ઓળખાણ થાય છે અને પરમેશ્વર બુદ્ધિ આવે છે, એમ ત્યાર પછી બને છે. બહુ સીધી સાદી વાત લઈએ તો એક મારે મારો આત્મા જ જોઈએ છે, મારું આત્મકલ્યાણ જ હું ચાહું છું અને આ જગતમાંથી હવે મારે બીજું કાંઈ જોઈતું નથી, કોઈ પદાર્થની વાંછા નથી કે કોઈ માન સ્થાનની પણ વાંછા નથી. બે વાત છે, લોભ પ્રકૃતિ અને માન પ્રકૃતિવશ જીવને જગતના પદાર્થોની વાંછા હોય છે અને કોઈ તો ખર્ચ, પોતાના ખીજાનો ખર્ચ કરીને માન મેળવવા માટે પણ પ્રયત્ન કરે છે. માન અથવા સમાજમાં સ્થાન અથવા દેશમાં સ્થાન અથવા કોઈ પણ રીતે દેશ વિદેશ બધામાં ઇન્ટરનેશનલી ટાઉન ફિગર, પછી આ મોટો સિટીનો ફિગર, પછી રાજ્યનો, સ્ટેટનો, પછી નેશનલ ફિગર, પછી ઇન્ટરનેશનલ ફિગર, આ બધી મહત્વકાંક્ષાઓ માણસને હોય છે. આ તો કહે છે કે બધા ઉપર ચોકડી મૂકીને ક્રોસ કરેલ એક મારે મારા આત્મકલ્યાણ સિવાય કઈ જોઈતું નથી અને હવે પછીનું મારું સમગ્ર જીવન હું ફક્ત આત્મકલ્યાણ કરવા માટે જ ગાળવા ઈચ્છું છું, એટલે એનો મોક્ષ વિશે જ પ્રયાસ પ્રયત્ન હોય છે. એક માત્ર માત્ર મોક્ષને વિશે જ યત્ન કરનાર લીધું છે 254 માં એ ખાસ પ્રકારની ઉત્કૃષ્ટ પ્રકારની પાત્રતા વાળો જીવ છે. એને ભાવના, એક આત્મકલ્યાણ સિવાય બીજી ભાવના નથી, આત્માની જ ભાવના છે અને એ ભાવના એની ઠંડી હોતી નથી, શિથિલ હોતી નથી, ઉગ્ર હોય છે, એના કારણે એને લગ્ન લાગે છે. મહિમા પણ નહીં, મહિમા પછી આવે છે, ઓળખાણ થાય ત્યારે મહિમા આવે આત્માનો. ખરો મહિમા ક્યારે આવે? ઓળખાણ થાય ત્યારે. ત્યાં સુધી જગતના દુઃખો જોઈને, એ તો પ્રત્યક્ષ છે કે નહીં? હે, એ બધા કર્મફળ છે, બીજું કાંઈ છે? એ તો હોસ્પિટલમાં આટો મારી આવો છે, આ કાંઈ જોઈતું નથી. અચ્છા, જીવનમાં પોતાને ટેન્શન આવેલા છે કે નહીં? હે, જોયું છે કોઈને ટેન્શન? સહન ન કરી શકે, આપઘાત થઈ જાય, આપઘાત કરી દેશે. બસ એનો અભાવ કરવા માટે. આત્મકલ્યાણમાં આત્મ શાંતિ છે, આત્માનું અમૃત જેવું સુખ છે. હર હાલતમાં આત્મા દુઃખી થતો નથી એ સમજણ યથાર્થ જેને થઈ છે એનું વજન એટલું આવે છે કે જગતના પદાર્થો મેળવવા જતા આકુલતાને દુઃખ છે અને આત્મકલ્યાણને આત્મશાંતિને રસ્તે ચડતા શાંતિને સુખ છે. એ વાત જેને બરાબર સમજે છે, સમજણના આધારે, સમજણના આધારે આગળ વધે, પછી આત્માની ઓળખાણ થાય, પછી આત્માનો સન્મુખનો પુરુષાર્થ થઈને અનુભવ થાય. પહેલા આત્મા સમજાય ને તો પછી પુરુષાર્થ થાય એમ નહીં, પુરુષાર્થ થાય તો આત્માનો અનુભવ થાય. એ આત્માનો અનુભવ થાય ને તો પુરુષાર્થ ઉપડે, કે નહીં ખોટી વાત, પુરુષાર્થ ઉપડે તો આત્માનો અનુભવ થાય એમ છે. એના આધારે થાય છે, સમજણના આધારે થાય છે. ગુરુદેવનું વજન શેના ઉપર હતું? સમજાણું કાંઈ, સમજણ ઉપર તો એમનું વજન છે. કેમ? પુરુષાર્થનો ઉત્પાદક જ્ઞાન, રુચિનો ઉત્પાદક જ્ઞાન. જ્ઞાન જ મૂળમાં છે બધાના મૂળમાં. શ્રદ્ધાનો ઉત્પાદક કોણ કે જ્ઞાન? ચારિત્રનો ઉત્પાદક કોણ કે જ્ઞાન? જ્ઞાન એક જ સાધન છે મોમુક્ષુને. જ્ઞાનમ એકમ કારણમ સાધનાદિ વિધૌ ચિત્તઃ, અંતધ્યાયની ગાથા છે. એક જ સાધનનું જો ચર્ચા કરો તો જ્ઞાન એક જ કારણ છે. અને સ્વાનુભૂતિનું કારણ કોણ? જ્ઞાન. હે જ્ઞાન, સ્વાનુભૂતિ એક હેતુસ્થ, તસ્માત તત્ પરમં પદમ. અને એ જ્ઞાનમાં જ્ઞાનીની વાણી નિમિત્ત છે, અજ્ઞાનીની વાણી નિમિત્ત પણ નથી. ભલે જ્ઞાની કાંઈ કરતા નથી, જ્ઞાનીની વાણી કાંઈ કરતી નથી, પણ નિમિત્ત તો એ બીજ છે, બીજું નિમિત્ત નથી. આમ છે. એ વગેરે અનેક પ્રકારના ભેદથી જ્ઞાની અને શુષ્ક જ્ઞાનીની વાણીનું ઓળખાણ ઉત્કૃષ્ટ મોમુક્ષુને થવા યોગ્ય છે, એટલે બાકીનાને થવા યોગ્ય નથી એમ લઈ લેવું. જ્ઞાની પુરુષને તો, જ્ઞાનીને ઓળખાય તો કઈ, જ્ઞાની પુરુષને તો સહજ સ્વભાવે તેનું ઓળખાણ છે, કેમ કે તેને પોતાના અનુભવનો વિષય છે, પરિણામનો વિષય છે, કેમ કે પોતે ભાન સહિત છે. ભાનમાં બોલે કે બેભાનપણે બોલે એની ખબર ન પડે એમ કે છે. જે ભાનમાં હોય એને તો ખબર પડે કે ન પડે, બેભાન હોય એને બેભાનપણાની ખબર ન પડે, પણ ભાનમાં હોય એને તો ખબર પડે કે નહીં, આ ભાનમાં છે કે બેભાન છે એમ કે છે. શું? કેમ કે પોતે ભાન સહિત છે. અને ભાન સહિત પુરુષ વિના આ પ્રકારનો આશય ઉપદેશી શકાય નહીં. આ ફરીને આશયની વાત આવી પછી બીજી વાર. ભાન સહિત પુરુષ વિના આવા પ્રકારનો આશય ઉપદેશી શકાય નહીં. જે આશયની સામાન્ય વાણીમાં છે, આત્મભાન હોય તો જ આવો આશય આવે, નહીતર આવે નહીં એમ સહેજે જ્ઞાની જાણે છે. પોતે ભાનમાં હોવાથી સહેજે જાણે છે. સત્તા બજારનો અનુભવ હોય તો એની અંદર કેટલા વિચિક્ષણ માણસો આશય પકડે છે. એને માલ પુષ્કળ ખરીદવાનો હોય, કેટલો કે ફલાણી કંપનીના 5 લાખ શેર તમારે ખરીદવાના છે. તો જો તમે સીધી ખરીદી શરૂ કરો ને તો તમને આસમાને ભાવ જાય તો હાથ પૂરો શેર આસમાનો આવે. એટલે એ જો હોશિયાર માણસ હોય ને 50,000 શેર પહેલા વેચી નાખે. એટલે એકદમ વેચવાલીને જોઈને લોકો એમ કહે હા કોઈ મોટા માણસ ને વેચવાલી આવી લાગે છે, બજાર બહી જશે કે બધા વેચવા માંડે ત્યારે એ લેવા માંડે. એ ન લે તો બીજા ના છે લેવડાવી લે, શું કરે. હું તો વેચનાર હતો પણ બધા વેચવા માંડે ને એટલે એને બીજાને કામ આપી દીધું, તું લઈ લેજો જેટલા વેચવાના તું લઈ લેજે, વેચવાનું યસ કરજે, ડન કરજે. બહુ હોશિયાર માણસ હોય શું કરશે, બોલો વેચતો હોય ત્યારે ખબર પડી જાય કે લેવા નીકળ્યો છે, વેચવા નથી નીકળ્યો. એવા માણસો હોય છે. એને શું પકડ્યું? આશય પકડ્યો. આનો ખરીદવાનો આશય છે, વેચે છે પણ આશય ખરીદવાનો છે. આશય એટલે ઈરાદો, આશય એટલે ઈરાદો. એમ ભાન સહિત પુરુષ વિના આત્મભાન થાય એવો જે ઈરાદો એમની વાણીમાં છે કોઈ કહી ન શકે. આત્માનું ભાન કેમ કે કહેનાર ને તો પોતાનો ઈરાદો નથી ને ભાન નથી, એ વાત કેવી રીતે કરશે એનો આવી શકે. જેને જે પુરુષાર્થ ઉપડતો ન હોય એ પુરુષાર્થ ની વાત કેવી રીતે કરે? એનું જોર એની વાણીમાં હોય ક્યાંથી? પરિણામમાં જ જોર નથી, વાણીમાં જોર ક્યાંથી આવે? એમ કેવું
વસ્તુ જોઈ નથી અને વર્ણન કરવાનું કે
કેવી રીતે કરે, કેવી રીતે કરે
અને કરે તો તર્ક બુદ્ધિ થી કરી શકે
એટલું જ. એમાં શું સાંભળી વાત કરે? હું અમેરિકા ગયો નથી પણ ન્યુયોર્કમાં કેવા કેવા ઊંચા મકાન છે, તો બહુ ઊંચા મકાનો છે, તો બહુ ઊંચા મકાન 100 માળના 60 માળના 80 માળના 70 માળના 50 માળના પુષ્કળ મકાનો. પણ રેસિડેન્શિયલ એરિયામાં જુઓ ને તો 2 માળના મકાન છે, 3 માળનું મકાન નથી ત્યાં. આ છે ડાઉન ટાઉનમાં છે, મુખ્ય બજારમાં છે, મુખ્ય જે બજાર છે ને એટલામાં જ એ મકાનો છે, ઊંચા મકાનો. બાકી બધે ખોડા વાળા બેઠા ઘાટના મકાનો છે, કોઈને માથે અગાસી નથી. ઠંડી પડે ને બરફ પડે ઢાળિયા, આપણે જે પેલા ઢાળિયા વાળા મકાન હતા એ ત્યાં ઢાળિયા વાળા જ મકાન છે, ઘણા ફોટા પિક્ચર આવે છે બેઠા ઘાટના હોય. એક કંટ્રોલ ગ્રાઉન્ડ માળ હોય, બહુ બધું એક માળ ઉપર હોય, બસ ગ્રાઉન્ડ ફ્લોર, અંડરગ્રાઉન્ડ ફ્લોર, ગ્રાઉન્ડ ફ્લોર ને ફર્સ્ટ ફ્લોર, બસ ઉપર ઢાળ્યો. અને તે લાકડાના, કેમ કે ઠંડી બહુ પાય ત્યાં, સિમેન્ટ ઠરે, ફ્લોરિંગ પણ લાકડાનું, એનું બરોબર. પછી ગાલીચા નાખી આવે એટલે ખબર ના પડે. આયા જોયું ન હોય એને કલ્પના થાય અમેરિકા એટલે ઊંચા 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 મકાનો, જોયા વગર તો બધું એવું જ થાય ને. બધું એ સિસ્ટમ છે, જેટલા મોટા સિટી છે ત્યાં બધા આ જ સિસ્ટમ છે. કેમ કરો મોટા મકાન ના ફોટા દેખાડા, એની બીજાની ઓફિસમાં જાઓ એટલે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ હોય ને એના ફોટા દેખાડે. બધા ફોટા હોય છે પણ હવે અહીંયા ગયા વગર ખબર શું પડે શું છે સાચું ત્યાં. પછી એનું વર્ણન કોઈ કરવા બેસે તો કાં તો એને પુસ્તક વાંચ્યું, ચોપડી વાંચ્યું, કાં વાતો સાંભળી હોય એના ઉપર કરે, પણ એને અસલિયતની ખબર નથી. કેમ કે એને જો નજરે જોયું નથી એટલે એનું વર્ણનમાં શું દમ હોય, સાંભળ્યું હોય, મગજમાં યાદ રાખી લીધું હોય, મેમરીમાં હોય, બધું બોલે. કલ્પના ચિત્ર ઊભું કરે એમ. આમાં પણ એવું થાય છે અનુભવ વિના કલ્પનાથી બોલે છે માણસો. બીજું શું છે, આત્મા છે એ ભાવાત્મક પદાર્થ છે. જુઓ ને કેટલા ભાવો અંદર થી આજ કરે છે, ભાવોના મોજાને ગુણો તો દરિયાને મોજા કરતા વધારે છે. કેટલા ભાવો આવે છે ક્ષણે ક્ષણે. હવે એ જે ભાવમય પદાર્થ છે આખો ચૈતન્યનો ભાવમય પદાર્થ છે, એને જોઈને જે ભાવના આવે એને જોયા વિનાની ભાવના ક્યાં થાય? એ ભાવનાનો અભાવ, એનું નામ શુષ્કતા છે. શુષ્ક શુષ્ક કે છે ને, કેમ કે એને ભાવનાનો અભાવ છે. આત્મભાવના એને ખરેખર હોતી નથી. અને આત્મભાવના વિના જે કાંઈ કહે એ શુષ્ક હોય છે, એમ થાય છે. હજી સ્પષ્ટીકરણ આપે છે, બહુ સરસ એમને ચરિત્ર છે આ વિષય. 5 પેરેગ્રાફમાં ચરિત્ર છે. અજ્ઞાન અને જ્ઞાન નો ભેદ જેને સમજાયો છે તેને અજ્ઞાને અને જ્ઞાની નો ભેદ સહેજે સમજાવવા યોગ્ય છે. કોણ જ્ઞાની કેવા હોય, અજ્ઞાની કેવા હોય, કઈ જ્ઞાન નથી. અનુભવ જ્ઞાન તે જ્ઞાન છે. શું છે? અનુભવ જ્ઞાન તે જ્ઞાન છે. અને પ્રેક્ટિકલી આપણે એ વાત કામમાં લઈએ છીએ કે આપણે કોઈ મોટી ફર્મ હોય કે કોઈ મોટી ફર્મમાં આપણે નોકરી કરવી હોય કે આપણે કોઈને નોકર રાખવો હોય તો શું કહીએ કે તમારા ભણતરના સર્ટિફિકેટ સાથે લેતા આવજો, પણ એ પહેલા તમારો અનુભવ કેટલો છે કહેજો. ભલે તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈ આવો, પણ તમે એકાઉન્ટ કેટલા વર્ષ કર્યો છે કોઈ પણ કંપનીમાં? મિનિમમ 5 યર્સ એક્સપિરિયન્સ રિક્વાયર્ડ. જાહેરાતમાં શું કરવા એવું નાખે છે? ડિગ્રી હોય તો એમ થો પાસ કર્યો છે એમ કેમ નથી લેતા? કે દરેક વિષયમાં અનુભવ જ્ઞાનની જરૂર પડે છે. MBBS થયા પછી 2 વર્ષ ઇન્ટર્નશીપ શું કરવા? લોકોની જિંદગી સાથે એને કામ કરવાનું છે. માટે કે બીજા અનુભવી ડૉક્ટરને નીચે પ્રેક્ટિસ કરે, રોજે રોજ દર્દીઓ પાસે જઈને પ્રેક્ટિકલ અનુભવ કરે, 2 વર્ષ અનુભવ લીધા પછી એની ડિગ્રીનો ઉપયોગ કરવાની એને રજા મળે, અધરવાઇઝ નોટ. એમ પ્રેક્ટિકલી અનુભવ જ્ઞાનની કિંમત ઘણી છે. અને અનુભવ જ્ઞાન ન હોય તો ભણતરના જ્ઞાનની એટલી કિંમત આંકવામાં નથી આવતી. આમાં પણ એવું છે કે અનુભવ જ્ઞાનને જ જ્ઞાન કહે છે, પુસ્તક વાંચેલા જ્ઞાનને જ્ઞાન કહેતા નથી. અહીં તો આત્મજ્ઞાન છે તે આત્માના અનુભવનું જ્ઞાન છે. આત્મજ્ઞાન છે તે આત્માને સાંભળીને વિચારીને પ્રાપ્ત થયેલું જ્ઞાન, એને જ્ઞાન નથી કહેતા, એને કલ્પના કહે છે. શું કહે છે? એને કલ્પના કહે છે. કેમ કે આત્મા એક અનુભવનીય પદાર્થ છે, અનુભવ કરવા યોગ્ય પદાર્થ છે. જે ખાવાની ચીજ તમે કોઈ દી ન ખાધી હોય એનું પુસ્તક તમે ભલે ગમે એટલું વાંચ્યું હોય, એના સ્વાદની તમને ખબર કેટલી ગયો? કેમ કે એ સ્વાદ વિના એ જ્ઞાન થતું નથી. અને સ્વાદ વિના એનો સ્વાદ લીધા વિના પુસ્તક વાંચીને એના સ્વાદની તમે વાત કરો, એમાં શું દમ હોય? એમાં શુક્રવાર શું હોય? કાંઈ ન હોય. એમ આત્મા એક અનુભવનો પદાર્થ છે, અનુભવ કરવા યોગ્ય પદાર્થ છે. સમયસારની 206 ગાથામાં એ વાત લીધી છે કે એટલું જ સત્ય જ્ઞાન છે જેટલો આત્મા અનુભવનીય છે, એટલું જ જ્ઞાન સત્ય છે. અનુભવમાં આવે એનું જ્ઞાન સાચું સમ્યક જ્ઞાન, બાકીનું જ્ઞાન સમ્યક જ્ઞાન નહીં. એટલે એમ કહે છે કે અજ્ઞાન અને જ્ઞાન નો ભેદ જેને સમજાયો છે, એ જ્ઞાન એટલે આત્મજ્ઞાન. અને આત્મજ્ઞાન નો ભેદ તફાવત અનુભવ વિના સમજાય નહીં. તેને અજ્ઞાની અને જ્ઞાની નો ભેદ એટલે તફાવત છે, જે સમજવા યોગ્ય છે. અજ્ઞાન પ્રત્યેનો જેનો મોહ વિરામ પામ્યો છે, અજ્ઞાનની કિંમત જરાય નથી એમ કે છે. નહીત્ર એનો મોહ થાય ત્યારે એની કિંમત વધી જાય. અજ્ઞાનની જો કેટલું બધું વાંચ્યું છે, કેટલું બધું જાણે છે, કેટલા પુસ્તકો લેખા છે એમ કે શું. જ્ઞાન જુદી વસ્તુ છે અને એ બધી જુદી વસ્તુ છે. આખી અજ્ઞાન પ્રત્યેનો જેનો મોહ વિરામ પામ્યો છે એવા જ્ઞાની પુરુષને, જ્ઞાની પુરુષનું વિશેષણ આ લીધો નાસ્તિથી, કે એમને અજ્ઞાનની જરાય કિંમત નથી, જરાય એનો મોહ નથી, આકર્ષણ નથી. મોહ હોય ત્યાં આકર્ષણ હોય, મોહ હોય ત્યાં શું હોય છે? આકર્ષણ હોય છે. જ્ઞાનીને અજ્ઞાનનું આકર્ષણ નથી. ગમે એવો વિદ્વાન પંડિત ગમે એવો હોય, આત્મજ્ઞાન વિનાનો ગમે એવો શાસ્ત્રનો પુસ્તકનો લખનાર વાંચનાર ગમે તેવો વક્તા લેખક ગમે તે હોય, એમને કિંમત ન આવે. અજ્ઞાન પ્રત્યેનો જેનો મોહ વિરામ પામ્યો છે એવા જ્ઞાની પુરુષને શુષ્ક જ્ઞાનીના વચન ભ્રાંતિ કેમ કરી શકે? એ સવાલ જ નથી રહેતો કે એને ભ્રાંતિ થાય. એને શુષ્ક જ્ઞાનીના વચન ભ્રાંતિ ન કરી શકે એટલે એમાં ફેર નથી પડતો. એસ્ટિમેટનો પ્રશ્ન પૂછો તો ને આ જવાબ આવ્યો. ભલે એકવાર વિશ્વાસ મૂક્યો હોય કે હોવા યોગ્ય છે, કે એ જીવ પ્રયત્ન કરતો હતો, હવે એને એમ થયું કે મને જ્ઞાન થયું છે તો કદાચ થઈ ગયું હોય, પણ એ ભૂલ કરે એટલે એના વચનમાંથી વાત આવી તરત પકડે કે નહીં, અનુભવ હોય તો આ વાત ન કરે, આવી રીતે ન વાત કરે, ના પાડી દે. અર્ધા કેસ બનેલા છે, બાકી પરીક્ષા દ્રષ્ટિએ તો સવાલ રહેતો જ નથી કે એમને ભ્રાંતિ થવાનો કોઈ શક્યતા જ નથી.
બે જ્ઞાની વચ્ચે હંમેશા પ્રેમ હોય કે કઈ વિરોધી ગમ હોય એકબીજાને?
જુઓ, સાંસારિક બાબતમાં વાંધો પડે ખરો, ધાર્મિક બાબતમાં ને
બરાબર.
એનો બહુ મોટો ઇતિહાસ છે, ભરત અને બાહુબલીના બે જ્ઞાની ખરાક નહી
એકદમ,
કે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હતા. તો વાંધો પડ્યો કે ન પડ્યો?
પડ્યો
કે પડ્યો, પણ એ રાજનો વાંધો પડ્યો હતો, એ સંસારનો વિષય હતો. ધાર્મિક બાબતમાં કોઈને મતભેદ ન હોય, વિચારભેદ ન હોય, ધાર્મિક બાબતમાં ન હોય. ઓલો ઉદય છે, ગુરુ શું છે, એ બંને મહાત્માઓનો ઉદય એવો હતો. અને એ ઉદયમાં પણ એ બીજા સંસારી જીવોથી જુદા કેમ પડ્યા એનું પણ રિઝલ્ટ ત્યાં જ આવ્યું. એમની લડાઈમાં જ એ રિઝલ્ટ આવી ગયો કે બાહુબલી દીક્ષા લઈને નીકળી ગયા. જે રાજ માટે એ લડતા હતા ભરત સાથે, એ જ રાજ છોડીને ચાલી નીકળ્યા. વાર લાગી એને? ન વાર લાગી. ન કેમ વાર લાગી? કે એ પરિણામ ચીકણા નહોતા, એ પરિણામ રસવાળા અને ચીકણા નહોતા, એટલે એને ફરતા વાર ન લાગે. ફરતા વાર ચીકણા પરિણામો એને લાલ લાંબી ચાલે એવું થાય.
તો પછી એનો અર્થ અમે એવો લઈ શકાય કે ઉદય પૂરા થયા અને વિકલ્પ કપાઈ ગયા,
એનો પુરુષાર્થ જાગ્યો ને ઉદય પૂરો થયો અને વિકલ્પ પૂરો થઈ ગયો એમ છે. અહીંયાથી લેવાય એના પુરુષાર્થ ઉપડ્યો જોરથી એવો ઉપડ્યો કે ઉદયને ફેરવી નાખ્યો અને વિકલ્પે તૂટી ગયો. એ પુરુષાર્થ આધીન છે, મોક્ષ માર્ગ છે, પુરુષાર્થ આધીન છે. મોક્ષ માર્ગ છે તે ઉદયાથી નથી, કેમ કે ઉદય તો સતત આઠે કર્મ નો ચાલવાનો જ છે બધાને. કોને નથી બતાવ, ક્યાં સંસારી જીવ ને નથી, કયા કયા જ્ઞાની ને નથી, ઈ કયો ને જ્ઞાની ને છે. ઉદય નો આધાર નથી, ઉદય નો આધાર તો જગત ના બધા જીવો લઈને દુઃખી થાય જ છે. અરે અરે અમારો આવો ઉદય આવ્યો એમ કરીને રોવે જ છે બધા. ઉદય આવે ત્યારે બધા દુઃખી થઈને રોવે છે. ઉદયમાં પુરુષાર્થ કરનાર સુર વિજ્ઞાની છે. પુરુષાર્થ વગર આગળ કેમ બધાય, બળ વિના દોડ કે દોડે કેવી રીતે પરિણતિ છે, સ્વરૂપમાં દોડ લગાવવાની છે. આ તો
ઉદયનો જ્યાં સુધી ઉદય છે ત્યાં સુધી તો માણસ છેતરાઈ જાય છે ને ઉદયને જોઈને.
બાહ્ય દ્રષ્ટિ વાળા, અંતરદ્રષ્ટિ વાળા નહીં.
જે સામાન્ય મુમુક્ષ હોય, જે હજુ પ્રથમ ભૂમિકામાં આવ્યા હોય,
હા એ છેતરાઈ જાય, એ ભૂલ ખાય. મધ્યમ કક્ષા વાળા ભૂલ ખાય, એ બે બે પરિસ્થિતિ સુધી ભૂલ થાય, ભૂલ થવાની શક્યતા ખરી. ઉત્કૃષ્ટ મોક્ષ પૂર્ણ ભૂલ નથી થતો.
તેમાંથી ઉદય સારા પ્રમાણ લાંબા સુધી ચાલ્યો હોય ત્યારે તો
શું
ઘણા વિકલ્પો આવી.
હા એટલે એ વાત સામાન્ય જીવો માટે કઠણ છે, ઘણી કઠણ છે. કેમ કે રામચંદ્રજી હતા, બીજો દ્રષ્ટાંત નથી. સીતાજી ના વિયોગ પાછળ રડ્યા તો સામાન્ય માણસ પણ પત્ની ના વિયોગ થી રડે છે, એ પણ રડ્યા. એથી વધારે ખરાબ દ્રષ્ટાંત છે એમના જીવનમાં. કે લક્ષ્મણજી નું આયુષ્ય પૂરું થયું ત્યારે 6 મહિના સુધી એમના ઊંચકી ઊંચકીને ફરતા, પોતે ખાય પીએ નહીં, ઊંઘે નહીં. તું ખા પી, તું જાગ પ્યાગ, પછી હું ખાઈ પીશ. ત્યાં બધું હોવાનું નથી, ખાવાનું પીવાનું નથી. તું બોર એકવાર મને જવાબ દે. તું એટલો બધો ભાઈ પ્રત્યેનો અનુરાગ. લક્ષ્મણજી ક્યાં જવાના હતા, નરકમાં. પછી ભાવી તીર્થન કરશે. રામચંદ્રજી ના હાથે રાવણ મરાયો, રાવણ ભાવિ તીર્થન કરશે, કહેશે નરકમાં. આવી બધી પરિણામ ના ખેલ બધા આવા છે. એ 6 મહિના લંબાણો તો પરિણામ ચીકણા હોય તો લંબાય ને એમ કેમ મળે, બાહ્ય દ્રષ્ટિ વાળા શું કેમ. એ 6 મહિના પરિણામ લંબાય, 6 કલાક નહીં, 6 દિવસ નહીં, 6 મહિના લંબાણા તો પરિણામ ચીકણા હશે ત્યારે લંબાણા હશે ને કે નહીં. એક સમય દ્રષ્ટિ હતા અને પરિણામ ચીકણા હોય જ નહીં. અનંત અનુબંધી નથી એને, ખલાસ છે. પણ કોઈ એનું અવલંબન લ્યો તો પછી સ્વચ્છંદે ચડી જાય. તો તમે મારે શું વાંધો, મારે તો 6 કલાક જ લંબાતા નથી, 6 કલાક પહેલાં તું જાગી જ જાવ છો એમ નથી. બહુ વાત થોડી અઘરી છે, કઠણ પણ એવી વાતો છે થોડી. અને પુરાણો એટલા માટે આચાર્યોએ લીખા છે. પદ્મ પુરાણ રવિશંકર આચાર્ય લખ્યું છે, જ્ઞાનીએ સામાન્ય માણસે નથી લખ્યું. જંગલમાં ડગલો દિગંબર સંત ભાવલિંગી એ લખેલી વાત છે એમને. એવી વાતો છે. તો એ શું કરવા લખ્યું, એવું બધું જગત આગળ મૂકવાની જરૂર શું થઈ ઊભી, એવું પુસ્તક લખવાની શું જરૂર ઊભી થઈ. કે જ્ઞાનીની શ્રદ્ધા કેમ થાય, જ્ઞાની અજ્ઞાની ઓળખાણ કેમ થાય, એ વિશે એમને સ્પષ્ટ કરવો છે કથાનુયોગ દ્વારા. લોકો એમાં ભૂલ કરે છે અને ભૂલ કરીને અનાદિથી આ જ ભૂલ કરી છે. પાછી ભૂલ ક્યાં કરી છે, આજ વિષય ઉપર ભૂલ કરી છે એટલે એ વિષય ઉપર આખા ગ્રંથો લખાણા છે. નાની જુગાર રમે નહી, સપ્ત વિષણમાં જાય છે ને. અને યુધિષ્ઠિર ને પાંચે પાંડવ નાની હતા, મુનિ થયેલા, અને ત્રણ તો મોક્ષ ગયા છે, ત્રણ જીવ ઉપરથી બે સરવાર સિદ્ધિ માં ગયા છે. નકુલ સદે અને જુગારીમાં, જુગારીમાં રાજ બાજા હેરાશ ની છોડ પત્ની હારી ગયા. હવે ક્યાં જુગારમાં ની રીત ખરી કે નહીં, ક્યાં હદ ખરી કે નહીં, એમ તો જુગાર રમાય નહીં. અને રમે તો કેટલી હદે રમે, એમના પરિણામ કેટલા કેટલા તીવ્ર થયા છે જુગાર રમવાના, કેવો છે, ભૂલો પડી જાય માણસ. પણ એ મહાત્માઓ એ જ ભાવે મોક્ષ ગયા છે. યુધિષ્ઠિર, ભીમ ને અર્જુન, અર્જુન શત્રુંજય થઈ ગયા. એ બધી વાતો જગત આગળ મૂકવાનું કારણ શું? એમાં પણ એમને પોતાનું જ્ઞાન, સધાન અને પુરુષાર્થ ટકાવેલો હતો એ બતાવવા માટે એ બધી વાતો કરી છે. એમની ભૂલોને એમના ચારિત્રના દોષ દેખાડવા માટે કોઈ એવી કથા નથી લખી. લખવાની પાછળ આશય અને ઈરાદો આખો બીજો છે, અને એમનું સ્વરૂપ ઓળખાવાની વાત છે. શું કહે છે, બાકી સામાન્ય જીવોને અથવા મંદ દશા અને મધ્યમ દશાના મુમુક્ષુને જો ચોખ્ખું કર્યું છે. શુષ્ક જ્ઞાનીના વચનો સાદ્રશ્યપણે એટલે સરખાપણે જોવામાં આવ્યા છે. બંને જ્ઞાનીના વચનો છે એમ ભ્રાંતિ થવાનો સંભવ છે. બાહ્ય દ્રષ્ટિ વાળાને જ્ઞાનીને અજ્ઞાની માને, ને અજ્ઞાનીને જ્ઞાની માને, જ્ઞાનીની વાણીને અજ્ઞાનીની વાણીને તફાવત ન ઓળખે, ને અજ્ઞાનીની વાણીને જ્ઞાનીની વાણી માને એમ ભ્રાંતિ થવાનો સંભવ છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુને ઘણું કરીને તેવી ભ્રાંતિનો સંભવ નથી. ઘણું કરીને એટલે મેજોર પાર્ટ, કોઈ એક જગ્યાએ ભૂલ થાય બીજી વાત છે, મુખ્યપણે એમ થવા યોગ્ય નથી. કેમ કે જ્ઞાનીના વચનોની પરીક્ષાનું બળ શું કરવાનું થાય ને ભૂલ, કે જ્ઞાનીના વચનોની પરીક્ષાનું બળ તેને વિશેષપણે સ્થિર થયું છે. જુઓ, પરીક્ષા બળ, પરીક્ષા કોણ, શેના દ્વારા થાય, જ્ઞાન દ્વારા. પરીક્ષા કરનાર કોણ છે, જ્ઞાન. ચિકિત્સા કોનો સ્વભાવ છે, જ્ઞાનનો સ્વભાવ છે. ચિકિત્સા કરવી, પરીક્ષા કરવી, ટુ એક્ઝામિન, અને એ પણ બળવાનપણે સામાન્યની બરાબર પરીક્ષા કરતા આવડે છે, અને એમ કે છે શું એમાં એમ જોવાય છે કેવી રીતે તારે પરીક્ષા કરતા હશે. આપણે જરા ખોલીએ, એમને તો પરીક્ષા બળ લીધું છે, એ કેવી રીતે પરીક્ષા કરતા હશે એ મોમોક્ષો સામે છે. કહેનાર છે એ અનેક વાતો કરે છે, એક કલાકનું પ્રવચન હોય, વાત તો અનેક આવે, એનું ટોટલ ક્યાં લઈ જાય છે? સરવાળે વાતને કઈ બાજુ વાળે છે, કે જે બાજુ એના પોતાના પરિણામનું વલણ હોય એ બાજુ વાળે. માલ લેવા આવનારો ભલે વેચવાની વાત કરે, પણ એનું વલણ લેવાનું છે તો વાત ક્યાં વાળશે? છેવટે લેવામાં વલણ એટલે એટીટ્યુડ. વલણ હોય તે પ્રમાણે વાળે, એમ એ વલણ જોવે છે, અભિપ્રાય જોવે છે, શું આશય જોવે છે, અને એ સરવાળે ક્યાં વાતને ખેંચી જાય છે, ક્યાં દોરી જાય છે વાતને, એ જ્યારે સમજાય છે ત્યારે એ પ્રકારની પરીક્ષા કરવાનું જ્ઞાનનું બળ, બળવાન જ્ઞાન, એટલે બળવાન જ્ઞાન એ ઉત્તમ કોટિના મોમોક્ષોને હોય છે. અને અજ્ઞાની શુષ્ક જ્ઞાની હોય એ ક્યાંક તો બાફે બાફે ને બાફે ક્યાંક ગરબડ થઈ જાય નથી. ક્યાં જેવી વાત છે કે એક માણસ પૂરો પાગલ ન હોય પણ પાગલ પણ સાવ ન હોય એવું ન હોય. એ જાતના પાગલપણના પણ ઘણા આની અંદર જાતો છે. આજે જે એના જે જાણકાર છે ને તજજ્ઞો, શું ન્યુરોલોજિસ્ટ કે છે ને, સાયકિસ્ટ જે હોય છે ડોક્ટરો, એને ભાઈ આમાં ગાંડપણે ઘણી જાતના આવે છે. ગાંડો માણસ કોઈ વાર વાત કરે ડાયા માણસની તો ડાયો માણસ ભાઈ રહી જાય એવું લાગે, પાછળ રહી જાય એવી ડાય ડાય વાત કરે. પણ એકાદ વાત એવી કરી નાખે એટલે સમજનારો એ સમજી જાય કે આનો કોક સ્ક્રુ ઢીલો છે, નહીં તો આવી વાત થાય નહીં. આ પ્રકારે ન બોલે એમાં ટકાવારી મુકાય કાંઈ. એ હો વાત બોલ્યો એમાં એકમાં ભૂલ કરી એમાં શું થઈ ગયું, નમાણું તો એની સાચી હતી કે નહીં તો કે નહીં. આમાં મેજર પર્સન્ટ શું છે એ ન જોવાય, એમાં 1% ને જ વજન દેવાય, નમાણું ને વજન ન દેવાય. આપણે ઇન્ટરવ્યુ લઈએ છીએ ને, ભાઈ આ છોકરો દેખાવમાં સારો છે, મા બાપ પૈસાવાળા છે, ખાનદાન બધું બધી રીતે સારું છે, છોકરાનો ઇન્ટરવ્યુ લઈ લઈએ. એક વાત કોઈ એવી માફી નાખે અને બધી વાત એની બરાબર હોય, દાપણ ભરેલી દેખાતી હોય, વજન કોને દેવાય? કોઈ દીકરી પરણાવે ને ન પરણાવે કે નહીં? કેમ કે એ 1% માંથી કેટલું થશે એ કહેવું મુશ્કેલ છે. એવી રીતે જ્ઞાની અજ્ઞાનીની વાણીમાં તફાવત કેવી રીતે છે એનું પરીક્ષા બળ ઉત્કૃષ્ટ મુમુક્ષુને હોય છે. આનું નામ પરીક્ષા બળ છે. શું એ પકડી લે છે ગમે ત્યાંથી એને પકડી દે છે. હાવભાવ આર્ટિફિશિયાલિટી હોય એવું ગમે એટલા હાવભાવ દેખાડે, ભાવનાને ભાવ દેખાડે. આત્માની વાત આવે ત્યારે ખૂબ ભાવનાથી જાણે કરતા હોય એવી રીતે આવે, ખૂબ આત્માનો મહિમા હોય એવી રીતે બધે દેખાવને ચેષ્ટાને હાવભાવને બધા થતા હોય. પણ અસલિયત અને કૃત્રિમતા સહજ સ્વભાવે અને કૃત્રિમપણે થતું હોય એ વાત અછાની રહેતી એ નથી. સમજદાર હોય સમજી જાય છે. વિષય કયા વિષય ઉપર રડે છે એના ઉપર આધાર છે. એમને રડવામાં અનેક કારણો છે. એક તો કયો વિષય ચાલ્યો અને રડવું આવ્યું એક વાત. બીજું કોઈ કોઈ જીવોની પ્રકૃતિ રડવાની હોય છે, વાત વાતમાં રડી લે. એટલે એ એક ફેક્ટર એવો છે કે જુદી 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 જ્યાં વખતે જુદો જુદો એનો પ્રકાર હોય છે એટલે જજમેન્ટ ન આવે કે રડે છે માટે સહજ છે કે કૃત્રિમ છે. લોકોને કૃત્રિમ રડતા નથી આવડતો. ચાલો આ એક્ટર લોકો રડાવી દઈએ એવી રીતે રડે કે રડાવી દઈએ એનો અવાજ બવાજ બધું ફરી જાય એ વખતે. હાથો કોઈ રડતો એનો અવાજ થઈ જાય ને એવો અવાજ એનો આવે એ વખતે. ચોખ્ખો અભિનય જ હોય એને કાંઈ લેવા દેવા હોય નહીં. જેમ કે એને માં કે પત્ની કે બાપ કે ભાઈ કે કોઈ મરી જાય એટલે છાતી ફાટરું હોય, હા એવું દેખાવ થાય છે કે નહીં? હા, હાડ નાખી જાય અને એનું સાંભળીને જોઈને રડવા માંડે ઓડિયન્સમાં લોકો, હા રડાવી નાખે બીજાને. અસર હોય છે એમાં કાંઈ? એને ખબર છે કે મારે કાંઈ લેવા દેવા નથી, બીજા પિક્ચરમાં એની અરે મારામારી કરવાની છે.
શુષ્ક
જો પ્રકૃતિગત ન હોય અથવા આર્ટિફિશિયાલિટી ન હોય તો સહજતા લેવી જોઈએ. એ તો પરીક્ષાનો જ વિષય છે, કેમ કે અભિનય થઈ શકે છે. એક વાત શું, અને પ્રકૃતિગત પણ હોઈ શકે છે અને સહજપણે પણ હોઈ શકે છે. સુષુપ્તાની હોય તો સહજપણે નથી, તો કાં પ્રકૃતિગત છે અને કાં અભિનયયુક્ત છે. મોટા ભાગે અજ્ઞાની હોય છે એ આજે વક્તાપણું છે ને એ વનમેન શો છે. કેવું છે? વનમેન શો જેવું છે. એટલે એ શોમાં ઓડિયન્સ ઉપર પ્રભાવ પાડવાનો અભિપ્રાય અજ્ઞાન દશામાં જીવ રાખે છે. જ્ઞાનીને એ પ્રકાર નથી, કેમ કે કોઈ ગમે તે મારા વિશે માને, મારે શું લેવા દેવાનું. જ્ઞાની માને તો મારે શું લેવા દેવાનું. અજ્ઞાની જ્ઞાની માને મને ફાયદો નથી, અજ્ઞાની માને જ મને નુકસાન નથી. એટલે એનો એ અભિપ્રાય નહીં હોવાથી એ અભિનય જાણી જોઈને તો કરે નહીં, અજાણપણે પણ ન કરે. અને એમ ન હોય ત્યારે પર્યાય બુદ્ધિને કારણે પોતાની વાણીનો, પોતાના હાવભાવનો, પોતાના વ્યક્તિત્વનો, વક્તૃત્વનો પ્રભાવ શ્રોતાઓ ઉપર પડે એવો અભિપ્રાય એને હોય છે. અને અભિપ્રાય વશ કાંઈક ને કાંઈક થઈ જાય, એમાં રડવું થાય, હસવું થાય, જે ગણ થાય બધું થઈ શકવાનો સંભવ ખરો. જ્ઞાનીનો એ પ્રકાર નથી.
અજ્ઞાનની તો દ્રષ્ટિ પોતાની તરફ વાળવા માટે તો કરતા જ હોય છે. અજ્ઞાની લોકો પોતાની તરફ દ્રષ્ટિ વાળવા માટે આવું કરતા જ
હોય છે. થઈ જ જાય નથી, ફિર આવું કઈ રહે જ નહીં. શું એનાથી થાય? કોઈ કૃત્રિમતા નહીં થવી જોઈએ અને નહીં કરવી જોઈએ. પોતાને નુકસાન થાય, સામાન્ય પણ નુકસાન ન જ થાય. એટલી વાત લીધી એમણે જ્ઞાનીની વાણી વિશે અને મુમુક્ષુઓ વિશે વાત કરી એમણે. હવેના પેરેગ્રાફમાં એક પેરેગ્રાફ છેલ્લો છે, એમાં એમણે ભૂતકાળના જ્ઞાનીને પણ જ્ઞાની ઓળખી શકે છે એ વિષય લીધો છે. અને એમાં પણ એમણે થોડી વિશેષ વાતો લખી છે. કાલના સ્વાધ્યાયમાં લઈશું.
સુખદા